એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારકની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમણે ખરેખર બજાર, સમાજ અને રાજકારણ એમના સંબંધો વિશેની આપણી સમજને હચમચાવી દીધી છે.
હા, ચોક્કસ.
આપણે વાત કરીશું કાર્લ પોલાની અને તેમના અત્યંત પ્રભાવશાળી પુસ્તક ધ ગ્રેટ ટ્રાન્સફોર્મેશનના મુખ્ય વિચારો પર.
અને યુ નો, આ પુસ્તક લગભગ 80 વર્ષ જૂનું છે, પણ આજે પણ એ એટલું જ અસાધારણ રીતે પ્રસ્તુત છે.
કેમ? એમ
કારણ કે પોલાની જે મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે, જેમ કે શું બજારને સમાજ પર હાવી થવા દેવું જોઈએ, શું આર્થિક વિકાસ હંમેશા સમાજ માટે સારો જ હોય છે, આ પ્રશ્નો, ખબર છે, આજે વૈશ્વિકરણના જમાનામાં આર્થિક અસમાનતા અને પર્યાવરણની જે કટોકટી છે એવા સમયમાં તો વધુ મહત્વના બન્યા છે.
બરાબર. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. કોણ હતા આ કાર્લ પોલાની જેમણે આટલા ગહન વિચારો આપ્યા?
કાર્લ પોલાની, એમનો જન્મ 1886માં હંગેરીમાં થયેલો. મુખ્યત્વે તો એ આર્થિક ઇતિહાસકાર અને સામાજિક ફિલોસોફર ગણાયા.
પણ એમની ખાસિયત એ હતી કે એ કોઈ એક વિષયમાં બંધાઈ ન રહ્યા, ખરું ને?
બિલકુલ નહીં. એમણે અર્થશાસ્ત્ર તો ખરું જ, પણ સાથે માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, આ બધાનું જ્ઞાન ભેગું કર્યું અને એનાથી એક અનોખો દૃષ્ટિકોણ વિકસાવ્યો.
અને એમનું જીવન પણ ઘણું ઉથલપાથલવાળું રહ્યું હતું, નહીં?
હા, ખૂબ જ. 20મી સદીની લગભગ બધી મોટી ઘટનાઓ, વિશ્વયુદ્ધો, સામ્રાજ્યોનું પતન, પછી ફાસીવાદનો ઉદય, આ બધું એમણે નજરે જોયું. અને એના કારણે એમને 2 વાર પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું. આ બધા અનુભવોએ જ એમને બજાર અને સમાજના સંબંધો પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કર્યા હશે.
એટલે તેઓ મૂડીવાદના ટીકાકાર તો હતા જ.
હા, પણ એ માર્ક્સવાદી નહોતા. એમનું ફોકસ અલગ હતું. મુખ્ય ધ્યાન બજાર વ્યવસ્થાની સામાજિક અને સાંસ્કૃતિક અસરો પર હતું.
સમજાયું. તો હવે સીધા પુસ્તક પર આવીએ, ધ ગ્રેટ ટ્રાન્સફોર્મેશન. એનો મુખ્ય વિચાર, એનું હાર્દ શું છે?
પોલાની એકદમ એનો ક્રાંતિકારી દલીલ કરે છે. એ કહે છે કે સ્વનિયંત્રિત બજાર અર્થતંત્ર છે ને,
એટલે કે પેલું સરકારની દખલ વિનાનું મુક્ત બજાર.
હા, એ જ, જેને આપણે બધા કુદરતી માનીએ છીએ. પોલાની કહે છે ના, એ કુદરતી બિલકુલ નથી.
તો શું છે?
એ ઇતિહાસમાં હમણાં બનેલી એક રચના છે, એક શોધ. અને જો એને બેલગામ છોડી દેવામાં આવે ને, તો એ સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ઓકે, આ તો રસપ્રદ છે.
હા, તેઓ કહે છે કે મોટા ભાગના માનવ ઇતિહાસમાં અર્થતંત્ર જે છે ને, એ સમાજમાં જડાયેલું, એમ્બેડેડ હતું.
જડાયેલું
એટલે કે પૈસા કમાવવા કે વેપાર કરવો એ જીવનનું મુખ્ય કેન્દ્ર નહોતું. એ બધું તો સામાજિક સંબંધો, આપણા રીતિરિવાજો, નૈતિકતા, રાજકારણ, આ બધાના તાણામાણામાં વણાયેલું હતું. પણ પછી 19મી સદીમાં એક મહાન પરિવર્તન આવ્યું અને એણે શું કર્યું? એણે અર્થતંત્રને સમાજમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
અને એનાથી શું થયું?
એનાથી બન્યો બજાર સમાજ, માર્કેટ સોસાયટી, જ્યાં સમાજના નિયમો પણ જાણે બજારના નિયમોથી ચાલવા લાગ્યા.
અને પેલો મોટો સવાલ કે 19મી સદીની જે સ્થિર ગણાતી દુનિયા હતી,
હા, 100 વર્ષની શાંતિ કહેવાતી હતી,
તે અચાનક 20મી સદીમાં આટલી ભયાનક રીતે કેમ પડી ભાંગી? વિશ્વયુદ્ધો, મહામંદી, ફાસીવાદ.
પોલાનીનો જવાબ આજ સ્વનિયંત્રિત બજારના પ્રયોગમાં છે. એ કહે છે કે જ્યારે તમે સમાજના મૂળભૂત તત્વોને, એટલે કે માણસનો શ્રમ, જમીન એટલે કે પ્રકૃતિ, અને પૈસા એટલે કે નાણાં, આ બધાને ફક્ત ખરીદ વેચાણની ચીજવસ્તુ બનાવી દો છો,
હા,
ત્યારે તમે સમાજના પાયાને જલાવી દો છો, એને નબળો પાડો છો.
અને પછી સમાજ એનો પ્રતિકાર કરે?
બરાબર. સમાજ પોતાની રક્ષા કરવા માટે સ્વયંભૂ પગલાં લે છે. એને પોલાની કહે છે રક્ષણાત્મક પ્રતિ આંદોલન. અને આ બજાર ફેલાવવાના પ્રયાસો અને સમાજના બચાવવાના પ્રયાસો વચ્ચે જે સંઘર્ષ થયો, એણે જ આખલે પેલી જૂની વ્યવસ્થાનો નાશ કરી દીધો.
ચાલો આ થોડું વધુ વિગતે સમજીએ. પુસ્તકના પહેલા ભાગમાં તેઓ 19મી સદીની વાત કરે છે, પેલી શાંતિપૂર્ણ દુનિયા જે પડી ભાંગી.
હા, એ કહે છે કે એ દુનિયા 4 મુખ્ય સ્તંભો પર ઊભી હતી. રાજકીય રીતે જોઈએ તો શક્તિનું સંતુલન,
બેલેન્સ ઓફ પાવર.
હા, આર્થિક રીતે આંતરરાષ્ટ્રીય સુવર્ણ માપદંડ, ગોલ્ડ સ્ટેન્ડર્ડ. સામાજિક રીતે સ્વનિયંત્રિત બજારમાં અટૂટ વિશ્વાસ. અને રાજ્યની ભૂમિકા તો કે ઉદારવાદી રાજ્ય, જેનું કામ બજારના નિયમો લાગુ કરવાનું.
પણ આ બધામાં કેન્દ્રમાં શું હતું?
પુલાની ભારપૂર્વક કહે છે કે આ બધાના મૂળમાં પેલો સ્વનિયંત્રિત બજારનો વિચાર જ હતો, અને એમાં પણ ખાસ કરીને સુવર્ણ માપદંડ,
ગોલ્ડ સ્ટાન્ડર્ડ. એ કેવી રીતે?
એણે દુનિયાભરના ચલણને સોના સાથે બાંધી દીધા હતા, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર બહુ સહેલો થઈ ગયો. પણ એની કિંમત બહુ મોટી હતી.
શું કિંમત?
પોતાના દેશના ચલણનો ભાવ સ્થિર રાખવા માટે સરકારોએ જરૂર પડે ત્યારે પોતાના જ લોકો પર આર્થિક તંગી લાદવી પડતી. બેરોજગારી વધે તો ભલે વધે.
એટલે વૈશ્વિક બજારની સ્થિરતા માટે સ્થાનિક સમાજનું બલિદાન.
બરાબર, એ જ. આંતરરાષ્ટ્રીય અર્થતંત્રની જરૂરિયાતો સ્થાનિક સમાજની જરૂરિયાતો પર હાવી થઈ ગઈ, અને આનાથી જે સામાજિક તણાવ પેદા થયો એ અસહ્ય બન્યો.
અને એટલે જ દેશોએ પછી સુવર્ણ માપદંડ છોડવાનું શરૂ કર્યું.
હા, અને એની સાથે જ પેલી આખી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પડી ભાંગી.
આ તો ખરેખર મોટી વાત છે. હવે પુસ્તકના બીજા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ, બજાર અર્થતંત્રનો ઉદય અને પતન.
બરાબર, એમાં પહેલો વિભાગ છે શેતાનિક મિલ, શેતાની ચક્કી, જે ઔદ્યોગિક ક્રાંતિની ભયાનક સામાજિક અસરોનું પ્રતીક છે.
એમાં શું વાત છે?
પોલાની અહીં ઇંગ્લેન્ડના એન્ક્લોઝરનું ઉદાહરણ આપે છે. જમીનની વાડબંધી, કેવી રીતે જમીનની ઉત્પાદકતા વધારવાના નામે જેને સુધારો કહેવાયો.
હા,
તેણે સદીઓથી ચાલી આવતી સામુદાયિક જીવનશૈલી એટલે કે વસવાટ એનો નાશ કરી દીધો.
એટલે આર્થિક ફાયદા માટે સામાજિક નુકસાન.
બરાબર, અને તેઓ એ પણ દલીલ કરે છે કે ફક્ત નફા માટે જીવવું કે બજારમાં લેવેચ કરીને જ ગુજરાન ચલાવવું એ માનવ સ્વભાવનો કોઈ કાયમી ભાગ નથી.
એમ તો પહેલા શું હતું?
પરંપરાગત સમાજોમાં અર્થતંત્ર મુખ્યત્વે ત્રણ રીતે ચાલતું હતું. પરસ્પર મદદ એટલે કે ભેટ સોગાદની આપ લે, પારસ્પરિકતા. બીજું વહેંચણી એટલે કે કોઈ કેન્દ્રીય સત્તા બધું એકઠું કરીને ફરી વહેંચે, પુનર્વિતરણ. અને ત્રીજું પોતાના ઘર માટે ઉત્પાદન, ઘરગથ્થું ઉત્પાદન.
બજારો નહોતા.
હતા, પણ ગૌણ હતા, નિયંત્રિત હતા, જીવનના કેન્દ્રમાં નહોતા.
પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને બધું બદલાઈ ગયું.
હા, ત્યારે પહેલીવાર બજારને સમાજનું મુખ્ય ચાલક બળ બનાવવાનો એક મોટો પ્રયોગ શરૂ થયો, અને આ માટે ત્રણ વસ્તુઓના રાષ્ટ્રવ્યાપી બજારો બનાવવા પડ્યા, શ્રમ, જમીન અને નાણાં.
અને અહીં જ પેલો કાલ્પનિક ચીજ વસ્તુઓનો ખ્યાલ આવે છે.
બરાબર, ફિક્ટિશિયસ કોમોડિટીઝ, પોલાનીનો સૌથી પ્રખ્યાત કોન્સેપ્ટ.
પણ શ્રમ, જમીન, નાણાં એ કાલ્પનિક કઈ રીતે? આપણે તો રોજ એની લેવેચ કરીએ છીએ.
સારો સવાલ. પોલાની કહે છે કે એ વાસ્તવિક ચીજ વસ્તુ નથી, કારણ કે તે વેચવાને ઇરાદાથી બનાવવામાં આવી નથી. જેમ કે શ્રમ. શ્રમ શું છે? એ તો માણસની જિંદગી છે, એની પ્રવૃત્તિ છે. એને ફક્ત એક વસ્તુ ગણીને ખરીદો, વેચો, તો માણસનું જીવન બજારના ઉતાર ચઢાવનું ગુલામ બની જાય. પછી જમીન. જમીન શું છે? એ પ્રકૃતિ છે, માણસે નથી બનાવી.
ખરું.
એને ફક્ત વેચાણની વસ્તુ ગણો તો પર્યાવરણનો નાશ થાય. અને નાણાં, એ તો સરકાર દ્વારા ઊભી કરાયેલી ખરીદ શક્તિનું એક પ્રતીક છે, એક સામાજિક સમજૂતી છે.
જેમ કે રૂપિયો.
હા, એને પણ જો સોના જેવી કોઈ વસ્તુ સાથે બાંધીને ચીજ વસ્તુ બનાવી દો, જેમ ગોલ્ડ સ્ટેન્ડર્ડમાં હતું, તો શું થાય? ધંધા, રોજગાર અને સામાન્ય લોકો નાણાકીય સંકટનો ભોગ બને, મંદી આવે, ધિરાણ અટકી જાય.
સમજાયું. એટલે આ ત્રણ મૂળભૂત તત્વોને ચીજ વસ્તુ ગણવા એ જ સમસ્યા છે.
એના પર જ આખી બજાર વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ થયો. પણ પોલાણી કહે છે કે સમાજ આને મૂંગા મોઢે સહન ન કરી શકે. અહીં એમનો બીજો મોટો વિચાર આવે છે, સમાજનું સ્વરક્ષણ.
અને પેલી દ્વિચળવળ.
હા, ડબલ મૂવમેન્ટ આ પુસ્તકનો મુખ્ય ગતિશીલ સિદ્ધાંત છે. જુઓ, એક તરફ બજારને ફેલાવવાની ચળવળ ચાલી રહી હતી, દરેક વસ્તુને ખરીદ વેચાણની વસ્તુ બનાવવાની, આ પહેલી ચળવળ.
અને બીજી?
પણ જેમ જેમ આ પહેલી ચળવળ વધી, તેમ તેમ તેનાથી સમાજમાં ભંગાણ પડ્યું, અસુરક્ષા વધી. એટલે એના પ્રતિભાવ રૂપે સમાજના અલગ અલગ વર્ગોમાંથી કામદારો, ખેડૂતો, નાના મોટા ઉદ્યોગપતિઓ સુધા પોતાની જાતને બચાવવા માટે એક બીજી ચળવળ શરૂ થઈ, સ્વયંભૂ. આ બીજી ચળવળ.
અને આ બીજી ચળવળ કોઈએ પ્લાન નહોતી કરી, કોઈ ષડયંત્ર નહોતું.
ના, બિલકુલ નહીં. પોલાની સ્પષ્ટ કહે છે કે આ સ્વયંભૂ હતી, વ્યવહારિક પ્રતિક્રિયા હતી. જેમ કે કામદારોએ યુનિયનો બનાવ્યા, ફેક્ટરી કાયદા માંગ્યા.
હા,
ઉદ્યોગપતિઓએ વિદેશી માલ સામે રક્ષણ માટે સરકાર પાસે ટેરિફ નખાવી. ખેડૂતોએ પોતાની ઉપજને બજારની અસ્થિરતાથી બચાવવા પ્રયાસ કર્યા. સરકારે બેન્કિંગ સિસ્ટમને સ્થિર કરવા નિયમો બનાવ્યા, સેન્ટ્રલ બેંક આવી.
આ બધું સમાજને ટકાવી રાખવા જરૂરી હતું.
ચોક્કસ, પણ મુશ્કેલી એ હતી કે આ બધું જ મુક્ત બજારના સિદ્ધાંતોની વિરુદ્ધ જતું હતું, એમાં દખલ કરતું હતું.
એટલે એક તરફ બજાર ફેલાવવાનો જોર અને બીજી તરફ સમાજનો બચાવ કરવાનો જોર, આ બંને વચ્ચે સતત ખેંચતાણ.
હા, એ જ. અને આ જ પુસ્તકનો ત્રીજો ભાગ સમજાવે છે પરિવર્તન પ્રગતિમાં આ ખેંચતાણનું પરિણામ શું આવ્યું.
શું આવ્યું?
એક પ્રકારની સંસ્થાકીય મળાગાંઠ ઊભી થઈ, ઇન્સ્ટિટ્યુશનલ સ્ટેલમેટ. એટલે કે અર્થતંત્ર ન તો પૂરી રીતે મુક્ત બજાર તરીકે ચાલી શકતું હતું, કારણ કે સમાજ સતત એમાં રક્ષણાત્મક પગલાં ઉમેરતો હતો, અને ન તો સરકાર તેને અસરકારક રીતે નિયંત્રિત કરી શકતી હતી, કારણ કે મુક્ત બજારના વિચારો હજીય બહુ પ્રબળ હતા.
આનું કોઈ ઉદાહરણ?
સૌથી મોટું ઉદાહરણ મહામંદી. ત્યારે લોકોને અર્થતંત્રને સરકારી મદદની સખત જરૂર હતી, પણ સરકારો પેલું સુવર્ણ માપદંડ પકડીને બેઠી હતી, એટલે ખર્ચ ઘટાડવા પર, કરકસર પર જ જોર આપતી હતી.
કેવી વિડંબણા,
બરાબર? અને પોલાની કહે છે કે આ જે મળાગાંઠ હતી, આ જે કન્ફ્યુઝન હતું, એમાંથી જ ફાસીવાદ જેવી ભયાનક વિચારધારાને ઉગવાનો મોકો મળ્યો.
ફાસીવાદ આનો ઉકેલ હતો? કેવી રીતે?
પોલાનીના મતે, જ્યારે લોકશાહી અને બજાર બંને નિષ્ફળ જતા દેખાયા, ત્યારે ફાસીવાદે એક રસ્તો બતાવ્યો. ભલે રસ્તો ભયાનક હતો, એમણે કહ્યું, લોકશાહીને બાજુ પર મૂકો અને અર્થતંત્રને રાષ્ટ્રના નામે રાજ્યના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવી દો.
એટલે અર્થતંત્રને ફરી સમાજમાં જડવાનો પ્રયાસ.
હા, પણ એ એક વિકૃત પ્રયાસ હતો, કારણ કે એ સમાજ લોકશાહી નહોતો, પણ સરમુખત્યારશાહી અને હિંસા પર આધારિત હતો.
તો પુસ્તકના અંતે પુલાની શું કહે છે? કોઈ સમાધાન સૂચવે છે?
ના, એ કોઈ રેડીમેડ ઉકેલ નથી આપતા, પણ એક બહુ મહત્વની વાત કહે છે. એ કહે છે કે જટિલ ઔદ્યોગિક સમાજમાં સત્તા અને નિયમન તો રહેવાના જ છે, અનિવાર્ય છે.
એટલે સંપૂર્ણ મુક્તિ શક્ય નથી.
પોલાની મુજબ સંપૂર્ણ મુક્ત અને સત્તાવિહીન સમાજનો વિચાર એક ભ્રમ છે, ખતરનાક ભ્રમ. સાચો પડકાર સત્તાને નાબૂદ કરવાનો નથી, પણ એને લોકશાહી અને જવાબદાર બનાવવાનો છે. આપણે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે અર્થતંત્ર સમાજ માટે છે, સમાજ અર્થતંત્ર માટે નથી. અને આ બેલેન્સ કેવી રીતે જાળવવું એ દરેક સમાજે સભાનપણે લોકશાહી રીતે નક્કી કરવું પડશે.
વાહ, ખરેખર ખૂબ ઊંડા અને વિચાર પ્રેરક મુદ્દાઓ છે. જો આપણે આ બધામાંથી મુખ્ય સંદેશા તારાવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, મુક્ત બજાર કુદરતી નથી, એ રાજ્ય દ્વારા બનાવાયેલી અને ટકાવી રખાતી વ્યવસ્થા છે. પોલાનીનું પેલું વાક્ય યાદ છે, લેસેઝ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હા, બરાબર. બીજું,
અર્થતંત્ર સમાજમાં જડાયેલું હોવું જોઈએ, જ્યારે સામાજિક મૂલ્યોથી અલગ થઈ જાય ત્યારે સંકટ આવે છે.
ત્રીજું, પેલું કાલ્પનિક ચીજવસ્તુઓવાળું.
હા, શ્રમ, જમીન અને નાણાં એ કાલ્પનિક ચીજવસ્તુઓ છે, એમને માત્ર બજારની વસ્તુ ગણવી એ જોખમી છે. એમના સામાજિક અને કુદરતી પાસાને ભૂલી ન જવાય.
અને ચોથું,
દ્વિચળવળ અનિવાર્ય છે, એટલે કે બજારના વિસ્તરણ અને સામાજિક સંરક્ષણ વચ્ચેનો સંઘર્ષ એક કાયમી છે, એ ચાલતો જ રહેવાનો.
અને આ વિચારો આજે પણ કેટલા લાગુ પડે છે. ભારતમાં જુઓ, આપણે શ્રમ કાયદાઓની ચર્ચા કરીએ, જમીન સંપાદનના વિવાદો જોઈએ, પર્યાવરણીય નિયમનોની વાત કરીએ.
હા, કે પછી ગિગ વર્કર્સના અધિકારોની વાત હોય.
બરાબર. આ બધી ચર્ચાઓમાં ક્યાંક ને ક્યાંક પોલાનીની આ દલીલો દેખાય છે. આર્થિક વિકાસ અને સામાજિક જ્ઞાન, આ બે વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું એ પડકાર તો છે જ.
ચોક્કસ. અને પોલાનીના પુસ્તકમાં કેટલાક વાક્યો તો એવા ધારધાર છે ને કે સીધા મગજમાં ચોંટી જાય.
જેમ કે?
એક તો પેલું, સ્વવ્યવસ્થિત બજારનો વિચાર એક ક્રૂર યુટોપિયા હતો, તે સમાજના માનવીય અને કુદરતી પદાર્થનો નાશ કર્યા વિના ટકી શકે નહીં. એકદમ સ્પષ્ટ વાત, બેલગામ બજાર ખતરનાક છે. બીજું, પેલું કટાક્ષવાળું, લેસેસ ફેર, બિન હસ્તક્ષેપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનું આયોજન નહોતું થયું, મતલબ કે મુક્ત બજાર બનાવવા માટે સરકારે મહેનત કરવી પડી, પણ એનાથી બચવા માટેના પગલાં તો લોકોએ જાતે જ ભર્યા.
અને પેલું માણસ અને પ્રકૃતિવાળો.
હા, બજાર તંત્રને માનવીઓ અને તેમના કુદરતી પર્યાવરણના ભાગ્યનો એકમાત્ર નિર્દેશક બનવાની મંજૂરી આપવાથી સમાજનો ધ્વંસ થશે. ફરી એ ચેતવણી, માણસ અને પ્રકૃતિને બજારના ભરોસે ન છોડી શકાય.
આ વાક્યો ખરેખર વિચારતા કરી મૂકે એવા છે, પણ બધા વિચારોનો વ્યવહારમાં, રોજિંદા જીવનમાં કે નીતિ નિર્માણમાં શું ઉપયોગ?
મને લાગે છે કે પોલાની આપણને મોટા ચિત્રો સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી.
હા, એ કેવી રીતે?
એ શું હતું? એ નાણાંને કાલ્પનિક ચીજવસ્તુ ગણીને તેના પરના નિયંત્રણો હટાવી દેવાનું જ પરિણામ હતું ને?
બરાબર.
પછી જ્યારે બધું ભાંગ્યું ત્યારે સરકારોને જ બેલઆઉટ આપવા પડ્યા, નવા નિયમો બનાવવા પડ્યા. આ શું હતું? આ પોલાનીની રક્ષણાત્મક પ્રતિચળવળ જ હતી, સમાજનું સ્વરક્ષણ.
અને પર્યાવરણ સંકટ, ક્લાઇમેટ ચેન્જ,
એ પણ આ જ વાત છે. જમીન એટલે કે પ્રકૃતિને આપણે કાલ્પનિક ચીજ વસ્તુ ગણી લીધી. નદી, જંગલ, હવા, બધું જાણે વેચવા માટે જ હોય. એનું પરિણામ શું આવ્યું? પર્યાવરણીય વિનાશ.
તો પછી પર્યાવરણીય કાયદાઓ, પેરિસ અગ્રીમેન્ટ, એ બધું?
એ બધું આ બજાર આધારિત વિનાશ સામે સમાજના બચાવના પ્રયાસો છે. એ જ બીજી ચળવળ છે.
એટલે પોલાનીનો મૂળ પાઠ એ થયો કે આર્થિક નિર્ણયો લેતી વખતે ખાલી નફો નુકસાન કે જીડીપીના આંકડા ન જોવા જોઈએ.
ના, એના સામાજિક અને પર્યાવરણીય પરિણામો શું આવશે એનો વિચાર કરવો જ પડે, નહીં તો લાંબા ગાળે અસ્થિરતા અને સંઘર્ષ જ પેદા થશે.
સાચી વાત છે. મારા માટે આ આખી ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ હતી કે જેને આપણે સ્વાભાવિક મુક્ત બજાર માનીએ છીએ તે ખરેખર કેટલું બનાવટી અને રાજ્ય પર આધારિત છે. આ વિચારે તો મારી આખી માન્યતા જ હલાવી દીધી.
અને મારા માટે પેલો કાલ્પનિક ચીજવસ્તુઓનો ખ્યાલ ખૂબ શક્તિશાળી છે. એ સ્પષ્ટ કરે છે કે માણસ, શ્રમ, પ્રકૃતિ, જમીન અને સમાજની વ્યવસ્થા, નાણાં, આનું મહત્વ માત્ર આર્થિક નથી, એમના મૂળભૂત સામાજિક અને નૈતિક પાસાઓ છે. અને એટલે જ સમાજ હંમેશા એમના રક્ષણ માટે પ્રયત્ન કરતો રહેશે.
તો અંતે ધ ગ્રેટ ટ્રાન્સફોર્મેશનનો સૌથી મૂલ્યવાન સંદેશ કદાચ એ જ છે
કે બજારોએ સમાજની સેવા કરવી જોઈએ, સમાજે બજારોની નહીં.
બરાબર. અર્થતંત્ર એ સંસ્કૃતિ, રાજકારણ અને નૈતિકતાનો જ એક ભાગ છે, એનાથી અલગ નથી. અને બજારના વિસ્તરણ અને સામાજિક સંરક્ષણની જરૂરિયાત વચ્ચેનો જે તણાવ છે,
એ કાયમી છે.
એને દરેક સમાજે, દરેક પેઢીએ લોકશાહી રીતે સંચાલિત કરવાનું શીખવું પડશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.